જો આ મનુષ્ય ભાવમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. કેમ કે મનુષ્ય ગતિમાં માન કશાયની પ્રધાનતા જોવામાં આવે છે. તો એ માન કશાયથી રહિત પોતાના નિજ શુદ્ધાત્માના આશ્રય સહિત ઉત્તમ માર્દવ ધર્મ, જે મુનિરાજ પોતાના નિજ શુદ્ધાત્માના આશ્રય સહિત પોતાના આત્માના જ અનુભવમાં લીન હોય છે, આત્માના જ અનુભવમાં ડૂબેલા હોય છે, એવી અવસ્થામાં એવા મુનિરાજને જ્યાં પોતાના આત્માના અનુભવમાં જ ડૂબેલા છે, નિર્વિકલ્પ અવસ્થામાં છે, પોતાની સુખ શાંતિનો અનુભવ કરી રહ્યા છે, તો એવી અવસ્થામાં એમને કોઈ માન કશાય ઉત્પન્ન જ નથી થતો. કોણ મોટું અને કોણ નાનું? મુનિરાજ પોતે એમ વિચાર કરે છે. મુનિરાજ તો આત્માના અનુભવની અવસ્થામાં છે અને એ અવસ્થામાં કોણ મોટું કોણ નાનું, બધા જીવ સમાન છે અને બધા જ જીવ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે, એવો જ્યાં ભાવ મુનિરાજને છે તો એમને ઉત્તમ માર્દવ ધર્મ કહેવાય છે. ઉત્તમ શબ્દ સમ્યક દર્શન નું સૂચક છે. અને માન કશાય રહિત, જે અવસ્થામાં માન કશાય ઉત્પન્ન જ નથી થતો, ઉત્પન્ન થયો અને એને દૂર કર્યો એવી વાત નથી, એ અવસ્થામાં મુનિરાજને માન કશાય ઉત્પન્ન જ નથી થતો, તો એને ઉત્તમ માર્દવ ધર્મ કહેવામાં આવે છે. ચાલો હવે આપણે આવી જઈએ આપણા જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા અધિકાર 8મો. એમાં આપણે અત્યાર સુધી 48 ક્વેશ્ચન સુધી ચર્ચા કરી છે. જે લાસ્ટ ક્લાસમાં આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રમાણોની ચર્ચા કરી હતી, એ પ્રમાણનું ચેપ્ટર લગભગ ત્યાં પૂરું થયું છે. હવે એક બે ક્વેશ્ચન આ વ્યાપ્તિ અને અવિનાભાવ સંબંધ સહિત બચ્યા છે. એના પછી નય નું સેક્શન આપણે શરૂ કરશું. આજે જો થોડુંક રિવિઝન કરીએ છે અને પછી આગળ વધશું. આ 8મો અધિકાર શેનો અધિકાર છે? 8મો અધિકાર એનું નામ છે પ્રમાણ નય નિક્ષેપ અધિકાર. કોઈ પણ પદાર્થને જાણવાના ઉપાય કયા કયા છે? પહેલો જ ક્વેશ્ચન છે ને 26મો, કોઈ પણ પદાર્થને જાણવાના ઉપાય કયા કયા છે? તો લક્ષણ, પ્રમાણ, નય અને નિક્ષેપ એમ ચાર, અહીંયા ચાર શબ્દ આપણને નવા શીખાડ્યા, અહીંયા ચાર શબ્દ આપણને આપ્યા. આમાંથી જો આપણી લક્ષણ અને પ્રમાણની ચર્ચા લગભગ ખૂબ ડિટેલમાં આપણી થઈ ગઈ. લક્ષણ કોને કહ્યા હતા? કે અનેક મળેલી વસ્તુમાંથી કોઈ એક વસ્તુને જુદું પાડનાર હેતુને લક્ષણ કહે છે. એ લક્ષણ એટલે શું? કે એ પદાર્થનો એવો વિશેષ ગુણ જે ફક્ત એ જ પદાર્થમાં હોય, એ પદાર્થના દરેક અવસ્થામાં અને દરેક એવી જાતિના પદાર્થમાં હોય અને બીજા કોઈ અન્ય પદાર્થમાં ન હોય, એને લક્ષણ કહેવામાં આવે છે. લક્ષણ આપણે બે પ્રકારના જોયા હતા. એક આત્મભૂત લક્ષણ જોયું હતું, જે એ પદાર્થમાં ત્રણેય કાળ એ લક્ષણ જોવામાં આવે જ છે. અને અનાત્મભૂત લક્ષણ જોયું હતું કે ત્રણેય કાળ તો એ પદાર્થમાં એ લક્ષણ જોવામાં નથી આવતું, અથવા ઘણી વાર તો કોઈ અન્ય પદાર્થને પણ આ પદાર્થના સમાગમમાં તાત્કાલિક હોવાને કારણે એને એ પદાર્થનું લક્ષણ કહેવામાં આવે છે. જેવી રીતના આપણે એક્ઝામ્પલ જોયું હતું કે દંડ સહિત, લાકડી સહિત દેવદત્ત, તો જેના હાથમાં લાકડી છે તે દેવદત્ત, એવી રીતના સમજાવવું તેને અનાત્મભૂત લક્ષણ કહેવામાં આવે છે. બરાબર. હવે આત્મભૂત લક્ષણ એટલે કે જે એ પદાર્થનું ત્રણેય કાળ લક્ષણ છે, એવા લક્ષણને આત્મભૂત લક્ષણ કહ્યું હતું. તો આત્મભૂત લક્ષણના દોષો કે એવા કયા ફ્લોઝ છે જેને કારણે એ લક્ષણ આત્મભૂત રહેતું નથી, લક્ષણાભાસ થઈ જાય છે, તેવા ત્રણ પ્રકારના દોષ આપણે જોયા હતા. અવ્યાપ્તિ દોષ, અતિવ્યાપ્તિ દોષ અને અસંભવ દોષ. બરાબર. આની ચર્ચા આપણી ઘણી ડિટેલમાં થઈ ગઈ. એના પછી આપણે પ્રમાણ, પ્રમાણને જોયું હતું. પ્રમાણ કોને કહેવાય છે? કે સ્વ અને પર પદાર્થના નિર્ણય કરનાર જ્ઞાનને, સમ્યક જ્ઞાન જે આખા પદાર્થને બધા જ પડખા સહિત જે पदार्थ ने जाणी ले छे एवा ज्ञान ने सम्यक प्रमाण ज्ञान कहेवामां आवे छे। आपणे एक आखू टेबल बनाव्युं हतुं के ज्ञान मां सम्यक ज्ञान अने मिथ्या ज्ञान, मिथ्या ज्ञान नी त्रण पर्यायो कुमति कुशुद्ध कुअवधि, અને એ સાઈડ પર મૂકો કેમ કે આખું પ્રમાણ એ સમ્યક જ્ઞાન ની અંદર આવે છે, બરાબર। હવે સમ્યક જ્ઞાન ના બે ભેદ, પ્રમાણ જ્ઞાન અને નય જ્ઞાન। નય જ્ઞાન ની ચર્ચા તો હવે આપણે કરશું, અને પ્રમાણ જ્ઞાન, પ્રમાણ કોને કહેવાય કે પદાર્થ ને આખા બધા જ પડખા થી બધી જ એંગલ થી જાણનારું જ્ઞાન તેને પ્રમાણ જ્ઞાન કહેવાય। એ પ્રમાણ જ્ઞાન ના આપણે બે ભેદ જોયા હતા, પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ। પ્રત્યક્ષ પ્રમાણ કોને કહ્યું હતું કે જે જ્ઞાન પદાર્થને આત્માથી ડાયરેક્ટ જાણે, આત્મા અને પદાર્થનો ડાયરેક્ટ સંબંધ છે, અને કેવું જાણે છે, સ્પષ્ટ જાણે છે। જ્ઞાન પદાર્થને સ્પષ્ટ જાણી લે છે એવા જ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન કહેવાય છે। તો અવધિ જ્ઞાન અને મનપર્યાય જ્ઞાન એ દેશ પ્રત્યક્ષ જ્ઞાન છે, એટલે કે પાર્શિયલ પણ પ્રત્યક્ષ જ્ઞાન છે, કોઈ ઇન્દ્રિય કે મને માં નિમિત્ત નથી, માટે એને વિકલ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે। અને કેવળ જ્ઞાન, ત્રણ લોક ત્રણ કાળ ને જાણનાર એ જ્ઞાન તો સકલ પ્રત્યક્ષ જ્ઞાન છે, બરાબર। હવે લાસ્ટ ક્લાસમાં આપણે પરોક્ષ જ્ઞાન ની ચર્ચા ખૂબ ડિટેલમાં કરી હતી। પરોક્ષ જ્ઞાન કોને કહ્યું હતું કે એવું જ્ઞાન કે જે ઇન્દ્રિય અથવા મન ના નિમિત્ત થી પદાર્થ ને જાણે છે એવા જ્ઞાન ને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે। તો કયા જ્ઞાન છે એવા કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, આ બે જ્ઞાન એવા છે કે જે ઇન્દ્રિય અને મન ના નિમિત્ત થી પદાર્થ ને જાણે છે, માટે તેને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે। મતિ જ્ઞાન ના બીજા ભેદ પ્રભેદ જે સ્મૃતિ પ્રત્યવી તર્ક અનુમાન અને આગમ, આ પણ બધા જ પરોક્ષ જ્ઞાન છે, કેમ કે બધા મતિ જ્ઞાન ના ભેદ છે અને ઇન્દ્રિય અને મન ના આધારે પદાર્થ ને જાણે છે। ચાલો હવે આપણે આજે આગળ વધીએ છે। આ પ્રમાણમાં એક ટોપિક આપણો હજી રહી ગયો છે, જે છે વ્યાપ્તિ। હવે જો વ્યાપ્તિ કોને કહેવાય, કોઈ પણ લક્ષણ, કોઈ પણ કેરેક્ટરિસ્ટિક કોઈ પણ પદાર્થમાં વ્યાપે છે ને, જેવી રીતના કોઈ પદાર્થનું કંઈક લક્ષણ હોય તો એ લક્ષણ એ પદાર્થમાં બધે જ જોવામાં આવે છે, એના સર્વ પ્રદેશોમાં અને તેની સર્વ અવસ્થાઓમાં જે લક્ષણ જોવામાં આવે છે તેને વ્યાપ્ત થયેલું કહેવાય છે। વ્યાપ્ત એટલે જાણે સ્પ્રેડ થયેલું હોય, તો સ્પ્રેડ શું થાય, પદાર્થ ઇઝ લાઈક અ કન્ટેનર અને લક્ષણ એનો ગુણ ઇઝ લાઈક અ લિક્વિડ જે એમાં બધે સ્પ્રેડ થાય છે, બરાબર। જો અહીંયા શું કહે છે, વ્યાપ્તિ કોને કહે છે, વ્યાપ્તિ કોને કહે છે, અવિના ભાવ સંબંધ ને વ્યાપ્તિ કહે છે। અવિના ભાવ એટલે શું, અ નહી, વિના વગર, ભાવ ભાવ એટલે હોવું, અવિના ભાવ આના વગર આ ન હોવું એવા સંબંધ ને અવિના ભાવ સંબંધ કહે છે। જો એના પછીનો જ 50th ક્વેશ્ચન છે, અવિના ભાવ સંબંધ કોને કહે છે, જો આપણે વ્યાપ્તિ ને અવિના ભાવ બે સાથે જ સમજી લેશું। જો આન્સર, જ્યાં જ્યાં સાધન એટલે કે હેતુ હોય ત્યાં ત્યાં સાધ્યનું હોવું, અને જ્યાં જ્યાં સાધ્ય ન હોય ત્યાં ત્યાં સાધન પણ ન હોવું, એને અવિના ભાવ સંબંધ કહેવામાં આવે છે। જો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, જ્યાં જ્યાં સાકર છે ત્યાં ત્યાં એની સ્વીટનેસ છે, બરાબર। સાકર શું છે, સાકર એક પદાર્થ છે, ઉદગલ નો સ્કંદ, સ્કંદરૂપ એવી એક અવસ્થા છે, અને સ્વીટનેસ ગળાશ મીઠાશ એ શું છે, એનો ગુણ છે ને, એનો લક્ષણ છે, એનું લક્ષણ છે। મીઠાશ એ સાકરનું લક્ષણ છે। હવે સાકરના બધા જ પ્રદેશોમાં, બધા પ્રદેશોમાં એટલે સાકરનો નાનામાં નાનો કણ પણ આપણે લઈએ, કોઈ પણ ખૂણાથી પણ લઈએ, તો પણ એમાં મીઠાશ હોય છે કે નહીં, હોય છે, બરાબર। ત્રણેય કાળની સાકર લઈ લઈએ, ભૂતકાળની, વર્તમાન કાળની કે ભવિષ્ય કાળની, ત્રણેય કાળની સાકરમાં મીઠાશ હોય છે કે નહીં, હોય છે। મીઠાશ એક એવો ગુણ છે કે એ સાકર નો અવિના ભાવ ગુણ છે. અવિના ભાવ એટલે શું? કે જ્યાં જ્યાં મીઠાશ છે ત્યાં ત્યાં સાકર હોય જ છે, અને જ્યાં જ્યાં સાકર નથી ત્યાં ત્યાં મીઠાશ પણ નથી. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના જો આપણે સમજો શાક બનાવવું હોય, શાક બનાવવામાં હવે આપણે મીઠાશ એટલે એમાં ગળ્યો સ્વાદ કરવો છે, તો આપણે અંદર સાકર નાખીએ છીએ ને. હવે સાકર નાખ્યા પછી આપણે ડાઉટફુલ છે કે આ મીઠું થયું હશે કે નહીં. ખ્યાલ આવે છે? એકવાર સાકર આપણે શાકમાં નાખી એના પછી વી આર ફૂલી કોન્ફિડન્ટ ને કે ના હવે મીઠું થઈ જ ગયું, એટલે ગળ્યું થઈ જ ગયું શાક. ખ્યાલ આવે છે કે નહીં? તો જ્યાં જ્યાં સાકર ત્યાં ત્યાં મીઠાશ, હવે એમાં કોઈ ડાઉટ જ નથી. એવી જ રીતે જો બીજું ઊંધું કરીએ, આપણે સપોઝ શાકને ચાખ્યું અને એમાં ગળ્યો સ્વાદ આવ્યો. હવે ગળ્યો સ્વાદ આવ્યો તો આપણને શું કહી, એમાં પણ ક્વેશ્ચન ઉભો થાય છે, કઈ ડાઉટ ઉભો થાય છે કે અંદર સાકર હશે કે નહીં હોય. અરે જ્યાં ગળ્યો સ્વાદ આવ્યો ત્યાં અંદર મીઠાશ છે જ, ત્યાં અંદર સાકર છે જ. ખ્યાલ આવે ને? તો જ્યાં જ્યાં મીઠાશ ત્યાં ત્યાં સાકર, અને જ્યાં જ્યાં સાકર ત્યાં ત્યાં મીઠાશ હોય જ છે. આવા સંબંધને અવિનાભાવ સંબંધ કહેવામાં આવે છે. જો એક બીજું હવે આત્મા પર લગાવીએ, આત્મા પર પણ લાગુ પડી શકે છે. જો જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન, અને જ્યાં જ્યાં આત્મા નથી, સોરી આઈ વિલ ટેક ઇટ ધી અધર વે, જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે જ, અને જ્યાં જ્યાં આત્મા નથી ત્યાં જ્ઞાન પણ નથી. બરાબર છે કે નહીં? જે જો વિચાર કરો, આપણને અહીંયા જ્ઞાન નો અનુભવ થાય છે કે નહીં? જ્ઞાન નો અનુભવ થાય છે એનો મતલબ આત્મા પણ અહીંયા છે જ. અને સમજો કે અહીંયા આત્મા ન હોય, ડેડ બોડી હોય, તો ડેડ બોડીમાં આત્મા નથી તો ત્યાં જ્ઞાન પણ નથી ને. એના શરીરને ટચ કરો, કઈ ચિમટા ભરો તો એને કઈ ખબર નથી પડતી, એને કઈ અસર થતી નથી. ખ્યાલ આવે છે કે નહીં? તો અવિનાભાવ સંબંધ કોને કહેવાય? એક એવો ગુણ અને દ્રવ્ય વચ્ચેનો સંબંધ છે. કોની વચ્ચે સંબંધ છે? દ્રવ્ય અને ગુણ, દ્રવ્ય અને એનું લક્ષણ, એ એવો સંબંધ છે કે જ્યાં જ્યાં એ લક્ષણ છે ત્યાં ત્યાં દ્રવ્ય છે જ, અને જ્યાં જ્યાં દ્રવ્ય નથી ત્યાં ત્યાં એ લક્ષણ પણ નથી. હવે આ વ્યાપ્તિ સાથે આનું શું કનેક્શન છે? કે ઈ જે લક્ષણ છે ને, ઈ જે ગુણ છે ને, ઈ ગુણ એ દ્રવ્યમાં વ્યાપેલો છે, પ્રસરેલું છે. આખા ને આખા દ્રવ્યમાં એ ગુણ જોવામાં આવે છે. માટે એ ગુણને અથવા એ લક્ષણને એ દ્રવ્યમાં વ્યાપ્ત થયેલું છે એમ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે 50 નંબરના ક્વેશ્ચનમાં, જ્યાં જ્યાં સ્વાત્મ દ્રષ્ટિ ત્યાં ત્યાં ધર્મ, અને જ્યાં જ્યાં ધર્મ નથી ત્યાં ત્યાં સ્વાત્મ દ્રષ્ટિ પણ નથી. જો આ સ્વાત્મ દ્રષ્ટિ એટલે શું? પોતાના આત્માની દ્રષ્ટિ, શુદ્ધાત્માની દ્રષ્ટિ એટલે કે સમ્યક દર્શન, દ્રષ્ટિ એટલે શ્રદ્ધા. તો અહીંયા શું કહે છે? જ્યાં જ્યાં પોતાના આત્માની શ્રદ્ધા છે ત્યાં ત્યાં ધર્મ છે. ધર્મ એટલે શું? ધર્મ એટલે પોતાના આત્માના આનંદમાં ઝૂલવું, શાંતિમાં ઝૂલવું, પોતાના આત્માની વિકરાળતા પ્રગટ કરવી, એને ધર્મ કહેવામાં આવે છે. તો લોજિક શું આપ્યું? જ્યાં જ્યાં સ્વાત્મ દ્રષ્ટિ, જે જીવની દ્રષ્ટિ એટલે કે પોતાની શ્રદ્ધા પોતાના આત્મા પર છે, ત્યાં ત્યાં ધર્મ છે જ, ત્યાં ત્યાં એને શાંતિ આનંદ છે જ, અને જ્યાં જ્યાં ધર્મ નથી એટલે કે એને શાંતિ આનંદ નથી, તો યુ કેન ઓટોમેટિકલી સે કે ભાઈ એને સ્વાત્મ દ્રષ્ટિ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જો આવા કોરિલેશનને, આવા સંબંધને અવિનાભાવ સંબંધ કહેવાય છે. એક વગર બીજું ન હોવું, બીજા વગર પહેલું ન હોવું. આવો સંબંધ કોની વચ્ચે હોય છે? દ્રવ્ય અને એના લક્ષણ વચ્ચે. જો પર્યાય વચ્ચે આવો સંબંધ નહીં હોઈ શકે, કેમ? વિચાર કરો થોડું. જે પર્યાય ભૂતકાળની છે એ તો વર્તમાનમાં છે નહીં ને, वर्तमान नहीं पर्याय भविष्य में नहीं रहे ने तो ज्यां ज्यां द्रव्य त्यां त्यां पर्याय एम ना कही शकाय केम के पर्याय तो एक समय पण गुण केवा छे गुण त्रिकाल त्रणे काल द्रव्य साथे रहेवा वाला छे माटे ज्यां ज्यां द्रव्य छे त्यां त्यां गुण अथवा एनु लक्षण अने ज्यां ज्यां द्रव्य नथी त्यां त्यां एनु लक्षण नथी एवु व्याप्ति एवु बने छे एवु अविना भाव संबंध बने जो आगळ लईए जे वस्तु ने आपणे द्रव्य अने एनु लक्षण एवी रीतना शब्द वापर्या ने तो एने ज अहींया साधन अने साध्य शब्द थी समझावामां आव्यो छे क्या शब्द थी समझावामां आव्यो छे साधन अने साध्य साधन एटले शुं साधन एटले शुं छे साधन एटले एवी एवु लक्षण एवो गुण के जेनाथी द्रव्य ने ओळखी शकाय અને સાધ્ય શું છે સાધ્ય એટલે એવું ટાર્ગેટ એવું એવો પદાર્થ જે આપણને જાણવો છે આપણે એના સુધી પહોંચવું છે એવું ટાર્ગેટ એને સાધ્ય કહેવામાં આવે છે જો પરિભાષા અહીં આપી છે સાધન ને સાધ્ય સાધન કોને કહે છે જે સાધ્ય વિના ન હોય તેને સાધન કહે છે લક્ષણ કોને કહેવાય કે જે લક્ષણ પદાર્થમાં હોય કોઈ સ્પેસિફિક પદાર્થમાં એ લક્ષણ હોય અને પદાર્થ ન હોય ત્યાં લક્ષણ પણ ન હોય ને ખ્યાલ આવે ને આત્મભૂત લક્ષણ કોને કહેવાય કે જ્યાં જ્યાં તે પદાર્થ છે ત્યાં ત્યાં તે લક્ષણ છે જ એમાં અસંભવ દોષ નથી અને જ્યાં જ્યાં તે પદાર્થ નથી ત્યાં ત્યાં તે લક્ષણ પણ નથી જ તો એવી જ રીતે અહીંયા સાધન કોને કહ્યું કે જ્યાં જ્યાં સાધ્ય છે ત્યાં ત્યાં તે સાધન છે જ ખ્યાલ આવે કે જો ઉદાહરણ તરીકે કહ્યું જ્યાં ધર્મનો હેતુ સ્વાત્મ દ્રષ્ટિ જ્યાં ધર્મ છે ત્યાં પોતાના આત્માની દ્રષ્ટિ છે જ જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન છે જ જ્યાં સાકર છે ત્યાં મીઠાશ છે જ જ્યાં મીઠું છે સોલ્ટ ત્યાં ખારાશ છે જ આવા કોરિલેશન ને સાધન સાધ્ય સંબંધ કહેવામાં આવે છે તો અહીંયા પરિભાષા સાધન ની શું કરી કે જે સાધ્યમાં હોય અને સાધ્ય વિના ના હોય એને સાધન કહે છે ખ્યાલ આવે છે ને એ વ્યાપ્તિ અરે અવિનાભાવ સંબંધ પરથી એની પરિભાષા કરી છે તો સાધ્ય કોને કીધું જો આ બહુ ઇન્ટરેસ્ટિંગ પરિભાષા છે સાધ્ય એટલે ટાર્ગેટ ઇંગ્લિશમાં આપણે જોઈએ તો સાધ્ય કોને કીધું ઈષ્ટ અબાધિત અસિદ્ધને સાધ્ય કહે છે જો થોડાક શબ્દો અઘરા છે પણ એનો મીનિંગ બહુ સિમ્પલ છે આપણે ટાર્ગેટ કોને કહીએ ટાર્ગેટ કોને કહેવાય જે વસ્તુ આપણને અચીવ કરવી છે તેને ટાર્ગેટ કહેવાશે ને હવે આજે સપોઝ આપણે એમ સમજો મુંબઈ માં છે અને દિલ્હી જવું છે તો આપણું ટાર્ગેટ શું થાય કે ભાઈ દિલ્હી સુધી પહોંચવું એ આપણું ટાર્ગેટ થાય ખ્યાલ આવ્યો ને ટાર્ગેટ કોને કહેવાય સમથિંગ વિચ ઇઝ અનઅચીવડ અને યુ વોન્ટ ટુ અચીવ ઇટ બરાબર છે કે નહીં તો સાધ્ય કોને કહેવાય સાધ્ય એક એવી વસ્તુ છે જે હજી આપણને પ્રાપ્ત નથી થઈ અને આપણને પ્રાપ્ત કરવી છે ખ્યાલ આવ્યો કે નહીં સાધ્ય કોને કહેવાય જે વસ્તુ આપણને પ્રાપ્ત નથી થઈ અને આપણને પ્રાપ્ત કરવી છે એવી વસ્તુને સાધ્ય કહેવાય છે સાધ્ય જે પ્રાપ્ત નથી થઈ એટલે અસિદ્ધ છે સૌથી પહેલું તો શું છે કે એ વસ્તુ અસિદ્ધ છે અસિદ્ધ એટલે પેલા સિદ્ધ ભગવાન નહીં અસિદ્ધ એટલે કે હજી આ વસ્તુ પ્રાપ્ત નથી થઈ પણ એ આપણું ટાર્ગેટ છે ને એ આપણને પ્રાપ્ત કરવી છે એટલે એ આપણું ઈષ્ટ છે ઈષ્ટ એટલે શું સમથિંગ ધેટ વી વોન્ટ સમથિંગ ધેટ વી વોન્ટ ટુ અચીવ સમથિંગ ધેટ વી લાઈક ઈષ્ટ એટલે શું કે જે વસ્તુ આપણને ગમે છે આપણને જોઈએ છે આપણું પ્રયોજન છે પણ હજી સુધી સિદ્ધ નથી થઈ હજી સુધી પ્રાપ્ત નથી થઈ એવી વસ્તુને સાધ્ય કહેવાય છે. તો સાધ્ય કેવું છે? ઈષ્ટ છે, આપણને જોઈએ છે, પણ હજી અસિદ્ધ છે, એટલે પ્રાપ્ત નથી થયું. તો અહીંયા જો પરિભાષા શું કરી સાધ્ય ની, ઈષ્ટ અબાધિત અસિદ્ધ ને સાધ્ય કહે છે. અબાધિત એટલે કે જેને કોઈ બાધા નથી થઈ. જે પદાર્થ આપણને જોઈએ છે એ આપણા પ્રયોજનમાં કોઈ બાધા નથી, પણ હજી આપણને પ્રાપ્ત નથી થયો, એવા પદાર્થ ને સાધ્ય કહે છે. ઇન શોર્ટ, સાધ્ય કોને કીધું? સમથિંગ દેટ વી વોન્ટ ટુ અચીવ વેરી બેડલી અને વી હેવન્ટ અચીવ્ડ યેટ, એવા પદાર્થ ને સાધ્ય કહે છે. અને એ સાધ્ય કેવી રીતના પ્રાપ્ત થશે? એ સાધન થી પ્રાપ્ત થશે. સાધન કોને કહ્યું? કે જ્યાં જ્યાં સાધ્ય છે ત્યાં ત્યાં સાધન છે જ, અને જ્યાં સાધ્ય નથી ત્યાં સાધન પણ નથી, એવા અવિનાભાવી લક્ષણ ને સાધન કહે છે. સાધ્ય કોને કહ્યું? કે જે વસ્તુ આપણને પ્રાપ્ત કરવી છે. સાધન કોને કહ્યું? એવું અવિનાભાવી લક્ષણ કે જે સાધ્યમાં છે જ, અને એ સાધન ને પકડવાથી સાધ્ય ને પકડી શકાશે, કેમ કે સાધન એ સાધ્યમાં વ્યાપ્ત થયેલું છે. ખ્યાલ આવ્યો? જો આ ચાર ક્વેશ્ચન છે, વ્યાપ્તિ, અવિનાભાવ, સાધન અને સાધ્ય, એ ચાર ક્વેશ્ચન એની આપણે ઉપરથી ચર્ચા કરી. આ ચર્ચાની સાથે આપણું પ્રમાણનો સેક્શન પૂરો થયો. ફરીથી એટ અ હાઈ લેવલ આપણે શું ચર્ચા કરીએ છીએ કે કોઈ પણ પદાર્થ ને જાણવાના હેતુ ઉપાય કેટલા છે આપણી પાસે? પદાર્થ ને જાણવાના ઉપાય આપણી પાસે ચાર છે. કયા ચાર ઉપાય છે? લક્ષણ છે, પ્રમાણ છે, નય છે અને નિક્ષેપ છે. એટલે કે પદાર્થ ને જાણવામાં આ ચાર વસ્તુઓ કામ લાગે છે. એમાંથી આપણે લક્ષણ જોયું. લક્ષણ શું હતું? કે એવો વિશેષ, એવો સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક, સ્પેશિયલ ગુણ ઓફ ધ પદાર્થ કે જેનાથી તમે પદાર્થ ને જાણી શકો, બરાબર. પછી આપણે પ્રમાણ જોયું. પ્રમાણ શું છે? સમ્યક જ્ઞાન નો એવો અંશ જે પદાર્થ ને બધા જ પડખાથી એક સાથે જાણે છે અને સમ્યક જાણે છે, એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. ચલો હવે થર્ડ ઉપર આપણે જઈએ છીએ, જેને કહેવાય છે નય. જો નય જ્ઞાન, આપણે શાસ્ત્રમાં તો અનેક વાર સાંભળ્યું હશે ને, પૂજ્ય ગુરુદેવશ્રી ના પ્રવચન સાંભળો તો અનેક વાર સાંભળ્યું હશે, ભાઈ આ નિશ્ચય નહીં છે, આ વ્યવહાર નહીં છે. નિશ્ચય વ્યવહારની ચર્ચા વધારે આવે, પણ બાકી આ દ્રવ્યાર્થિક નહીં, આ પર્યાયાર્થિક નહીં, એની પણ ચર્ચા આવે ને ક્યારેક. અસદભૂત વ્યવહાર નહીં, સદભૂત વ્યવહાર નહીં, ઉપચરિત સદભૂત, ઉપચરિત અસદભૂત, બધાની ચર્ચા ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે. જો આપણે આ બધી ચર્ચા હવે આ પ્રકરણમાં આપણે કરવાના છીએ. આ પ્રકરણમાં લગભગ 50 ક્વેશ્ચન છે. એમાં નય, નય ના બે ભેદ, નિશ્ચય નહીં વ્યવહાર, પછી નિશ્ચય નહીં ના બે ભેદ, દ્રવ્યાર્થિક નહીં પર્યાયાર્થિક, દ્રવ્યાર્થિક નહીં ના ભેદો, પર્યાયાર્થિક નહીં ના ભેદો, પછી વ્યવહાર નહીં ના બે ભેદ, સદભૂત વ્યવહાર નહીં, અસદભૂત વ્યવહાર, પછી સદભૂત અને અસદભૂત ના બે બે ભેદો, ઉપચરિત અનુપચરિત, ઉપચરિત અનુપચરિત, બરાબર. આ બધા ભેદ પ્રભેદ ની ચર્ચા આપણે આ નયના સેક્શનમાં કરવાની છે. ચાલો આજે જરા નય ની પરિભાષા આપણે જોઈએ, આપણે થોડુંક પ્રેક્ટિકલી સમજીએ નય કોને કહેવાય. ખ્યાલ આવ્યું છે ને? જો જેવી રીતના પ્રમાણ શું હતું, પ્રમાણ અને નય, પ્રમાણ અને નય એક જોડું છે, એક જોડકું છે. પ્રમાણ કોને કહેવાય? કે એવું સમ્યક જ્ઞાન જે પદાર્થને બધા જ પડખાથી એક સાથે જાણી શકે અથવા જાણે. ખ્યાલ આવે? એવું સમ્યક જ્ઞાન જે પદાર્થને બધા પડખાથી એક સાથે જાણે, તેને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. તો નય કોને કહેવાય? આ પ્રમાણથી ડિફરન્ટ, પ્રમાણથી ડિફરન્ટ નય કોને કહેવાય છે? કે એવું સમ્યક જ્ઞાન, નય પણ સમ્યક જ્ઞાન છે, ધ્યાન આપજો, નય મિથ્યા જ્ઞાન નથી, નય પણ સમ્યક જ્ઞાનનો જ ભેદ છે. એટલે ઓરિજિનલી જો આપણે જ્ઞાનના બે ભેદ પાડ્યા હતા, સમ્યક જ્ઞાન ને મિથ્યા જ્ઞાન, મિથ્યા જ્ઞાનને આપણે સાઈડ પર કરી નાખ્યું, સમ્યક જ્ઞાનના બે ભેદ પાડ્યા હતા, પ્રમાણ જ્ઞાન અને નય જ્ઞાન, બરાબર. તો જો નય જ્ઞાન કોને કહ્યું? પ્રમાણ થી ડિફરન્ટ એક એવું સમ્યક જ્ઞાન જે પદાર્થ ને બધા પડખા થી નહીં, કોઈ પણ એક પડખા થી જાણે છે, કોઈ પણ એક પર્સ્પેક્ટિવ થી પદાર્થ ને જાણે છે, તેને નય જ્ઞાન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નય જ્ઞાન કોને કહેવાય? કે એવું જ્ઞાન જે પદાર્થ ને કોઈ પણ એક પડખા થી એક પર્સ્પેક્ટિવ થી જાણે તેને નય જ્ઞાન કહેવામાં આવે છે. જો એક્ઝામ્પલ સમજો, આપણે પાણી લીધું, બરાબર, કોઈ પણ પાણી, સપોઝ નદી નું પાણી, દરિયા નું પાણી, સ્વિમિંગ પુલ નું પાણી, ગમે તે પાણી. હવે એ પાણી આપણે શું કહીએ જનરલી? કે આ પાણી ઠંડુ છે અથવા આ પાણી ગરમ છે, બરાબર. હવે ઠંડુ છે કે ગરમ છે ઇટ્સ અ રિલેટિવ ટર્મ, બરાબર છે કે નહીં? દરિયાનું પાણી ઠંડુ છે, ઠંડુ છે, પણ કોનાથી ઠંડુ છે? શું બરફ થી વધારે ઠંડુ છે? ઇમ્પોસિબલ ને. તો શું સ્ટીમ થી વધારે ઠંડુ છે? ઓફકોર્સ સ્ટીમ થી તો ઠંડુ જ હોય ને. પણ આ ઠંડુ અને ગરમ એ કેવા શબ્દ છે? એ રિલેટિવ શબ્દ છે. ખ્યાલ આવ્યો કે? હવે જો પ્રમાણ જ્ઞાન કેવું જ્ઞાન છે કે જ્યારે આપણે એમ આ દરિયાના પાણીને ટચ કર્યું ને, એ ટચ કરવાની સાથે જ આપણને પાણીના ટેમ્પરેચર નું બધું જ્ઞાન એક સાથે થઈ જાય. એટલે બરફ થી વધારે ગરમ છે, સ્ટીમ થી ઠંડુ છે. અરે સ્ટીમ ને બધું જવા દો, રૂમ ટેમ્પરેચર નું પાણી છે 25-30 ડિગ્રી ની વચ્ચે, પણ એમાં વધારે ઠંડુ છે એટલે 22 ડિગ્રી 20 ડિગ્રી આદિ. એ આખું જ્ઞાન આપણને એક સાથે થઈ જાય છે, તેને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? આને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. તો હવે નય જ્ઞાન કોને કહેવાય છે? નય જ્ઞાન એટલે કોઈ પણ પદાર્થ ને એક પડખા થી જાણવું, તેને નય જ્ઞાન કહેવામાં આવે છે, બરાબર. હવે જેવી રીતના આ એક્ઝામ્પલ લીધું ને, પાણી ઠંડુ છે કે પાણી ગરમ છે, બરાબર, તો ત્યાં રૂમ ટેમ્પરેચર થી વધારે ગરમ છે એટલે પાણી ને ગરમ છે એમ કહેવું, કોઈ એક પર્સ્પેક્ટિવ થી ખાલી એને કહેવું, ખ્યાલ આવે, એને નય જ્ઞાન કહેવામાં આવે છે. એ રૂમ ટેમ્પરેચર થી ગરમ છે એટલે એને ગરમ કીધું, પણ હજી એ સમજો કે વ્યક્તિએ ટચ નથી કર્યું પાણીને, એટલે હજી એને એક્ઝેક્ટ ખબર નથી કેટલું ગરમ છે. હા, એનો આખા બધા પડખા થી જે જ્ઞાન થાય એવું નથી, ખાલી એક પર્સ્પેક્ટિવ થી એને જ્ઞાન થયું કે ભાઈ આનાથી વધારે ગરમ છે. જો બીજું એક્ઝામ્પલ લઈએ, સમજો તમે મારા ઘરે આવો એઝ અ મહેમાન, બરાબર, મારા ઘરે તમે મહેમાન તરીકે આવ્યા. હવે તમે મારા ઘરે ચા બનાવવા બેઠા, સમજો કે ભાઈ હું નથી, હું બહાર ગયો છું, તમે મારા ઘરે આવ્યા, મારી સાથે ફોન પર વાત કરી, મેં કીધું ભાઈ ચા બનાવો, હું આવું છું 2 મિનિટમાં. તો તમે ચા બનાવવા બેઠા. હવે મારા ઘરે સાકર ક્યાં છે, કઈ સાકર હું વાપરું છું, એ બધું મને ખબર છે ને. સપોઝ હું બ્રાઉન શુગર વાપરું છું, તો બ્રાઉન કલરની સાકર છે, ટેસ્ટમાં ગળી છે. હવે ગળી એટલે કેટલી ગળી છે? ખ્યાલ આવ્યો કે નહીં? હવે સમજો તમારે મારા ઘરે ચા બનાવવી હોય તો તમે શુગર નાખો ચામાં, પણ તમને એ ખબર નથી ને કે આ સાકર કેટલી વધારે ગળી છે. મને તો મારા ઘરનું બધું જ ખ્યાલ છે કે એનો કલર કેવો છે સાકરનો, એનો ટેસ્ટ કેટલો, કેવો સ્વીટ છે, કેટલો સ્વીટ છે, કેટલી નાખવી જોઈએ. ખ્યાલ આવે ને? બધા જ પડકાથી મારા જ્ઞાનમાં ખ્યાલ છે, તો એને પ્રમાણ જ્ઞાન કહેવાય. તમારા જ્ઞાનમાં ખ્યાલ નથી તો તમે શું કરશો? પહેલા મને ફોન પર પૂછશો કે ભાઈ સાકર ક્યાં છે? એટલે હું કહીશ ત્યાં પડી છે બ્રાઉન કલર. હવે બ્રાઉન કલર તમે જોયો એટલે એક પડખાથી તમને જ્ઞાન થયું કે કલરનું જ્ઞાન થઈ ગયું કે હા આ કલરની સાકર છે, એટલે એને નય જ્ઞાન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? પછી તમને પાછો બીજો વિકલ્પ આવ્યો કે અરે આ તો કઈ જુદી લાગે છે, હવે આ કેટલી ગળી હશે કેવી રીતના ખબર પડે, તો કેટલી અંદર નાખવી મારે? એટલે તમે વળી પાછો મને ફોન કર્યો અને પૂછ્યું કે ભાઈ કેટલી ગળી છે, કેટલી સાકર નાખવું? એટલે મેં કીધું ના ના, તમે જરાક જ નાખજો, અડધી ચમચી નાખજો, બહુ ગળી છે. એટલે આ તમને બીજા પડખાથી જ્ઞાન થયું, ટેસ્ટના પડખાથી, બીજો પર્સપેક્ટિવ કે આ ગળાશમાં સ્વીટનેસમાં બહુ વધારે સ્વીટ છે, ઓછી નાખવી પડશે. ખ્યાલ આવે છે કે નહીં? આ ઇન્ડિવિજ્યુઅલ પર્સપેક્ટિવ થી જ્ઞાન થવું, તેને નય જ્ઞાન કહેવામાં આવે છે. આ નય અને પ્રમાણ વચ્ચે ડિફરન્સ ખ્યાલમાં આવે છે કે નહીં? જો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નય શું છે? એક એક એંગલ થી સમજવાની જાણવાની પદ્ધતિ છે. અને પ્રમાણ શું છે? કે ભાઈ બધા જ એંગલ થી જયારે આપણને જ્ઞાન થઈ જાય છે તો તેને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. જો હવે આપણે પરિભાષા વાંચીએ છીએ, ક્વેશ્ચન નંબર 53 પર નય કોને કહે છે, જો આમાં પાંચ જુદી જુદી પરિભાષા આપેલી છે, એમાંથી આપણે પહેલી પરિભાષા વાંચીએ છીએ. વસ્તુના એક દેશ ભાગને જાણવા વાળા જ્ઞાનને નય કહે છે. નય કોને કહે છે? વસ્તુના એક દેશ જાણવા વાળા જ્ઞાનને. વસ્તુના એક દેશ એટલે કે એક ભાગને, ખાલી એક એંગલને જાણવા વાળા જ્ઞાનને નય કહે છે. જેવી રીતના સમજો, આપણે કિચનમાં જઈએ, રસોડામાં ગયા, હવે રસોડામાં એક તપેલું ગેસ ઉપર પડ્યું છે, તો સૌથી પહેલા તમે દૂરથી જોયું, તમે જોયું એટલે જોઈને તમને એક જ્ઞાન થયું ને કે ભાઈ આ તપેલું છે અને ગેસ પર પડ્યું છે, બરાબર? હવે એ જોઈને જ્ઞાન થયું કે તપેલું કયા કલરનું છે, એટલે કયા મેટલનું બનેલું છે. જોતા જ ખબર પડી કે ભાઈ આ સ્ટીલનું તપેલું છે, બરાબર છે? હવે આ એક પડખાનું જ્ઞાન થયું કે એક સ્ટીલનું આ સાઈઝનું આવું તપેલું ગેસ પર પડેલું છે, બરાબર? પણ હજી આપણને ખબર નથી ને કે ગરમ છે કે ઠંડુ છે. આપણે જનરલી શું કરીએ, જરાક એની નજીક જઈએ, પછી આમ ટચ કરીએ, આમ ટચ જરાક, કે ભાઈ ગરમ છે કે ઠંડુ છે, કઈ દાજી ન જવાય, પકડવા જશું ને દાજી જશું. કેમ? હજી આપણને એના સ્પર્શનું, જ્ઞાન નથી. આંખેથી જોતા એ સ્ટીલનું બનેલું છે અને આટલી સાઈઝનું છે, એ જ્ઞાન થઈ ગયું. પણ હજી આપણને એના સ્પર્શનું જ્ઞાન નથી. ખ્યાલ આવ્યો કે નહીં? આ નય જ્ઞાન કોને કહેવાય? કે કોઈ એક પડખાથી આવી રીતના જ્ઞાન થવું, કોઈ એક જ વસ્તુનું જ્ઞાન થવું પણ બીજા એંગલનું જ્ઞાન ન હોવું, એને નય જ્ઞાન કહેવામાં આવે છે. પ્રમાણ જ્ઞાન કોને કહેવાય આ સિચ્યુએશનમાં? સમજો કે આપણને એ તપેલાનું, એનું સ્પર્શનું જ્ઞાન છે, એટલે કેટલું ગરમ છે કેટલું ઠંડુ છે એ જ્ઞાન છે. અંદર શું કન્ટેન્ટ ભરેલું છે, એનાથી કેટલું વજનદાર છે એ ખ્યાલ છે. સ્ટીલનું બનેલું છે, આ સાઈઝનું છે, ખ્યાલ આવે છે ને? બધું જ્ઞાન એક સાથે હોવું, એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. જ્યારે કે સપોઝ પેલું મર્ક્યુરી હોય ને, મર્ક્યુરી એ તો બહુ હેવી મેટલ, બહુ હેવી. હવે સમજો તપેલામાં મર્ક્યુરી ભરેલું છે, તો તપેલું સાવ આવડું નાનકડું હોય પણ એનું વજન તો કે 10-15 કિલો હોઈ શકે, 10-15 નહીં પણ 5-1 કિલો હોઈ શકે. ખ્યાલ આવે છે ને? તો આમ આપણને ઉપાડતા વિચાર જ ના આવે ત્યારે આવડું નાનું તપેલું આટલું ભારી હશે. તો આ નય જ્ઞાનમાં હજી અંદર શું ભરેલું છે ખ્યાલ નથી, એના સ્પર્શનો ખ્યાલ નથી, ઠંડુ છે ગરમ છે કઈ ખ્યાલ નથી. બસ એક એંગલનું જ્ઞાન છે, વસ્તુના એક દેશ, વસ્તુના એક ભાગનું જ્ઞાન છે, તેને નય જ્ઞાન કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? જો એમ વિચાર કરો કે કોઈ પણ પદાર્થને તમે 10 જુદા જુદા એંગલથી જાણી શકો, કોઈ પદાર્થને તમે 10 જુદા જુદા પર્સપેક્ટિવથી જાણી શકો, તો એ પદાર્થના પૂરા જ્ઞાનને, 10-10 પડખાથી થયેલા જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. જ્યારે એક એક પડખાથી થયેલા જ્ઞાનને નય જ્ઞાન કહેવામાં આવે છે. એટલે જો ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ, એટલે પ્રમાણ જ્ઞાન ઇઝ અ કોમ્બિનેશન ઓફ 10 જુદા જુદા નય જ્ઞાન. ખ્યાલ આવ્યો કે નહીં? નય જ્ઞાન શું છે? ઇટ ઇઝ અ સબ સેગમેન્ટ ઓફ પ્રમાણ જ્ઞાન. જો પ્રમાણ જ્ઞાન પદાર્થની આખી વસ્તુનું જ્ઞાન કરે છે, તો નય જ્ઞાન એના ફક્ત એક પર્સપેક્ટિવનું જ્ઞાન કરે છે. તો એક પર્સપેક્ટિવ, બીજો પર્સપેક્ટિવ, ત્રીજો પર્સપેક્ટિવ, ચોથો, એમ એડ કરતા કરતા જાઓ તો બધા જ નય જ્ઞાન નું જ્ઞાન મળાવીને પ્રમાણ જ્ઞાન ઉભું થાય છે. ખ્યાલ આવ્યો કે પ્રમાણ શું છે? પ્રમાણ ઇઝ અ સમેશન ઓફ નય જ્ઞાન. ખ્યાલ આવ્યો? ચાલો, નય જ્ઞાન ને શું કીધું આપણે? વસ્તુના એક દેશ અથવા એક ભાગ નું જ્ઞાન, તેને નય જ્ઞાન કહેવામાં આવે છે. હવે સેકન્ડ પરિભાષા, પ્રમાણ દ્વારા ગ્રહણ કરેલા પદાર્થના એક ધર્મને મુખ્યતાથી જે અનુભવ કરાવે તેને નય જ્ઞાન કહે છે. જો હવે આ થોડું સમજીએ, શું કહે છે? પ્રમાણ દ્વારા ગ્રહણ કરેલા, જેવી રીતના આપણું પે પહેલાનું એક્ઝામ્પલ, તમે મારા ઘરે ચા બનાવો છો, બરાબર? હવે સમજો કે તમે, મેં તમને સમજાવ્યું કે બ્રાઉન કલરની સાકર છે, બહુ વધારે ગળી છે એટલે થોડીક જ નાખજો, પાવડર જેવી છે અથવા તો ક્રિસ્ટલાઇન છે, જેવી હોય એવી, એને ડિઝોલ્વ થતા ટાઈમ લાગશે કે ટાઈમ નહીં લાગે કે જે પણ હોય, એ બધી કેરેક્ટરિસ્ટિક મેં તમને ફોન પર સમજાવી દીધી. હવે સમજો તમે મારા ઇન્સ્ટ્રક્શન ફોલો કર્યા, તમે ચા બનાવી, બરાબર? હવે આપણે ત્યાં સુધી, હું બી આવી ગયો ઘરે અને આપણે બે હવે બેસીને ચા પીએ છે. હવે આપણે બે જ્યાં બેસીને ચા પીએ છે તો ત્યાં હવે આપણે બે ચા નો ટેસ્ટ કર્યો અને તમે ટોપિક ઉપાડ્યો કે અરે આ તો કઈ નવી જાતની સાકર છે, મેં તો પહેલા આવી ક્યારે સાકર ચાખી નથી, પણ જો આને ચાખતા જ આમ બહુ મજા આવી ગઈ એમ, કે એના સ્વીટનેસ કઈ અલગ જ જાતની છે. ખ્યાલ આવ્યો કે? હવે જો, હવે જયારે પહેલા આપણે ફોનમાં વાત કરતા હતા ત્યારે મેં તમને સાકર નો કલર કીધો, એક ક્રિસ્ટલાઇન છે કે પાવડર છે એ કીધું, એનું સ્વીટનેસ વધારે છે એ કીધું, હા, પછી એને ડિઝોલ્વ થતા ટાઈમ લાગશે એ પણ કીધું મેં. હવે એ બધું જ્ઞાન જે તમે કર્યું આ સાકર વિશે, એને તો કહેવાય પ્રમાણ જ્ઞાન, કેમ કે તમે બધા જ પડખાથી જાણી લીધું. હવે જયારે આપણે ટેબલ પર બેઠા છે અને સાથે ચા પીએ છે, તો સાથે ચા પીતી વખતે હવે આપણું ફોકસ ખાલી એના સ્વીટ ટેસ્ટ પર જ છે. ખ્યાલ આવે છે ને? આપણી ચર્ચા શું ચાલે છે? ત્યારે આની સ્વીટનેસ કઈ જુદી જ છે, મજા આવી ગઈ. ખ્યાલ આવે છે ને? તો હવે જ્યાં આપણે ચર્ચા ખાલી સ્વીટનેસ પર ચાલે છે, તો એનો બ્રાઉન કલર, એને ડિઝોલ્વ થતા ટાઈમ લાગે છે, ક્રિસ્ટલાઇન છે, આથી બધું આપણે સાઈડ પર મૂકી દીધું. એ ખબર હોવા છતાં આપણે એને ગૌણ કરી દીધું, એના પર અત્યારનો ફોકસ નથી. અત્યારના આપણી ચર્ચાનો ફોકસ શું છે? કે સાકરની સ્વીટનેસ કઈક જુદા જ પ્રકારની છે. ખ્યાલ આવ્યો ને? તો જો અહીંયા ઈ પરિભાષા કહે છે, પ્રમાણ જ્ઞાન દ્વારા, પ્રમાણ દ્વારા ગ્રહણ કરેલા પદાર્થને, એ સાકરને આપણે પ્રમાણ દ્વારા ગ્રહણ કરી લીધી, બધા જ એંગલથી જાણી લીધી, પણ હવે એના એક ધર્મની મુખ્યતાથી જે અનુભવ કરાવે, અત્યારના પ્રમાણ દ્વારા જાણતા હોવા છતાં એ સાકરનો ફક્ત સ્વીટનેસનો ગુણ આપણે વિચાર કરીએ છીએ, એનો અનુભવ કરીએ છીએ, એવા જ્ઞાનને નય જ્ઞાન કહેવામાં આવે છે. નય જ્ઞાન કોને કહેવાય? પ્રમાણ દ્વારા આખી વસ્તુ જાણી લીધી, એના પછી પણ એના કોઈ એક જ ધર્મને ફોકસ કરવા વાળું જ્ઞાન તેને નય જ્ઞાન કહેવામાં આવે છે, બરાબર? ચાલો થર્ડ પરિભાષા આપણે જોઈએ. જો થર્ડ અને સેકન્ડ લગભગ સિમિલર છે. પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુના એક દેશને જે જ્ઞાન ગ્રહણ કરે તેને નય જ્ઞાન કહે છે. પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુના, સમજો કે આપણે આત્મા વિશે જાણ્યું, આત્મા વિશે શું જાણ્યું? કે ભાઈ આત્મામાં જ્ઞાન છે, શ્રદ્ધા છે, ચારિત્ર છે, અમૂર્તિક પદાર્થ છે, એનામાં ક્રિયાવતી શક્તિ છે, હા, એ બધું આપણે આત્મા વિશે જાણી લીધું અને જાણીને નક્કી કર્યું અને આપણને સમ્યક દર્શન થઈ ગયું. હવે પ્રમાણ દ્વારા એટલે કે આત્માને આપણે બધા જ એંગલથી જાણી લીધો ને, આત્માને આપણે બધા એંગલથી જાણી લીધો, એના જ્ઞાનથી, ચારિત્રથી, શ્રદ્ધાથી, આથી બધાથી જાણી લીધો. પણ હવે જયારે આત્માનો અનુભવ થાય છે ત્યારે તો ફક્ત એના આનંદનો જ અનુભવ આપણે કરીએ છીએ ને, ત્યારે હવે આ જ્ઞાન છે ને, આ શ્રદ્ધા છે ને, એમ ભેદ પાડવા નથી જતા, ત્યાં તો ફક્ત આનંદનો અનુભવ કરીએ છીએ. ખ્યાલ આવ્યો કે નહીં? તો પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુ, એ આત્મા નક્કી થઈ ગયો, અનુભવ થઈ ગયો, પણ એના પછી પણ એના એક દેશ જ્ઞાન ને ગ્રહણ કરવું, એટલે કે એના ફક્ત આત્માના આનંદ ના અનુભવ ને ગ્રહણ કરવું, એવા જ્ઞાન ને નય જ્ઞાન કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? આખી વસ્તુ ને જાણ્યા પછી પણ જો કોઈ એક જ એંગલ પર ધ્યાન જાય તો એને નય જ્ઞાન કહેવામાં આવે છે. જો આગળ પોત પરિભાષા જોઈએ છે, પ્રમાણ દ્વારા નક્કી થયેલ અનંત ધર્માત્મક વસ્તુના એક એક અંગનું જ્ઞાન મુખ્યપણે કરાવે તે નહીં. બરાબર, આ તો સિમિલર છે જે અત્યાર સુધી આપણે વાંચ્યું એના જેવું. કોઈ એક વસ્તુ અનંત ધર્માત્મક છે, જેવી રીતના સમજો એક બોલ છે આપણી પાસે, ટેનિસ બોલ છે. હવે ટેનિસ બોલ છે તો કયા કલર નો છે? તો ગ્રીન કલર. કેટલો હાર્ડ છે કે સોફ્ટ છે, કેટલો બાઉન્સી છે, હેવી છે કે લાઇટ છે, આ બધી એની કેરેક્ટરિસ્ટિક છે ને, એ અનેક ધર્મ છે. કોઈ પણ પદાર્થમાં અનેક ધર્મ છે. અત્યારે ટેનિસ બોલમાં પણ અનેક ધર્મ છે કે નહીં? હવે અનેક ધર્મ માંથી કોઈ એક નું જ્ઞાન કરવું, કે અત્યારનું આપણું ફોકસ ખાલી એના બાઉન્સી નેચર પર છે, હેવી છે, લાઇટ છે, કયા કલરનો છે, ડઝન્ટ મેટર. અત્યારના શું ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ કેટલો બાઉન્સ થાય છે? તો એવા આખી પદાર્થના જ્ઞાન માંથી કોઈ એક જ્ઞાન ને મુખ્ય કરવું તેને નય જ્ઞાન કહે છે. બરાબર, હવે જો આગળ વાંચે, વસ્તુઓમાં ધર્મ અનંત છે, તેથી તેના અવયવો અનંત સુધી થઈ શકે. જો શું કે છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. વસ્તુના ધર્મ અનંત છે. કોઈ પણ દ્રવ્ય, વિશ્વના છ દ્રવ્ય છે ને, એ છ દ્રવ્ય માંથી એના સામાન્ય ગુણો પણ અનંત છે અને વિશેષ ગુણો પણ અનંત છે. ખ્યાલ આવ્યો ને? હવે જેવી રીતના એ ટેનિસ બોલના આપણે કોઈ એક ધર્મને મુખ્ય કર્યું એના બાઉન્સી નેચર, પછી બીજી વાર એના કલર ને મુખ્ય કર્યું, પછી ત્રીજી વાર એના વેટ ને મુખ્ય કર્યું, તો આવી રીતના પદાર્થમાં ક્વોલિટી તો અનંત છે, અને જો એક એક નય થી મુખ્ય કરવામાં આવે તો યુ કેન ઓનલી ડુ વન એટ અ ટાઈમ. તો વન એટ અ ટાઈમ, વન એટ અ ટાઈમ, વન એટ અ ટાઈમ કરતા કરતા નય કેટલા થઈ જશે? તો અનંત નય થઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં? પ્રમાણ જ્ઞાન એ અનંત ધર્મોનું એક સાથે થયેલું જ્ઞાન છે. પ્રમાણ જ્ઞાન એ ક્યુમ્યુલેટિવ જ્ઞાન, અનંત વિશેષતાઓનું એક સાથે થયેલું જ્ઞાન તેને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. અને નય જ્ઞાન કેવું છે? કે અનંત માંથી ફક્ત એકને આપણે ઇમ્પોર્ટન્સ આપ્યું અને એનું જ્ઞાન કર્યું, પછી સેકન્ડ ટાઈમ બીજીને ઇમ્પોર્ટન્સ આપ્યું અને એનું જ્ઞાન કર્યું, થર્ડ ટાઈમ ત્રીજીને ઇમ્પોર્ટન્સ આપ્યું અને એનું જ્ઞાન કર્યું, તો 1, 2, 3, 4, 5 કરતા કરતા અનંત સુધી પહોંચતા નય જ્ઞાન અનંત થઈ જાય. તો પ્રમાણ જ્ઞાન ઇઝ અ ક્યુમ્યુલેટિવ જ્ઞાન ઓફ અનંત નય જ્ઞાન. ખ્યાલ આવ્યો કે નહીં? જો અહીંયા એ જ કે છે, વસ્તુમાં ધર્મ તો અનંત છે, વસ્તુમાં ધર્મ અનંત છે, તેથી તેના અવયવો અનંત સુધી થઈ શકે છે. વસ્તુમાં ધર્મ અનંત છે. જેવી રીતના સમજો, જીવમાં સામાન્ય ગુણ, અસ્તિત્વ ગુણ, વસ્તુત્વ ગુણ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુણ, લઘુત્વ, પ્રદેશત્વ આદિ અનંત. વિશેષ ગુણો જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, ચારિત્ર, શ્રદ્ધા, ક્રિયાવતી શક્તિ, વૈભાવિક શક્તિ આદિ અનંત. હવે સમજો, એટ અ ટાઈમ આપણે એક વસ્તુને જોઈએ કે હા, જો આ જીવનું જ્ઞાન છે, જીવનું જ્ઞાન આવું પ્રોપર પ્રકાશક છે. જીવની શ્રદ્ધા કેવી છે? કે ભાઈ નિર્વિકલ્પાત્મક જીવની શ્રદ્ધા છે. જીવનું ચારિત્ર કેવું છે? કે એક જગ્યાએ સ્થિરતા, લીનતારૂપ જીવનું ચારિત્ર. ક્રિયાવતી શક્તિ કેવી છે? કે જો એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમન કરે એવી શક્તિને ક્રિયાવતી શક્તિ કહેવાય. હવે જો જ્યાં આત્માનું જ્ઞાન કહ્યું, એ આત્માના જ્ઞાનમાં અનંત ગુણોનું જ્ઞાન આવી ગયું ને, તો એ આત્માનું જ્ઞાન જે અનંત ગુણાત્મક જ્ઞાન એક સાથે થયું તેને પ્રમાણ જ્ઞાન કહેવાય. પણ એમાં આપણે આ એક એક ધર્મને મુખ્ય કરીને જ્ઞાન કરીએ છે એને નય જ્ઞાન કહેવાય છે. તો હવે આ એક એક ધર્મ કરતા કરતા જીવમાં અનંત ધર્મો છે, તો નય પણ અનંત ઉભા થાય છે. જો વસ્તુમાં ધર્મ અનંત છે, તેથી તેના અવયવો અનંત સુધી થઈ શકે છે. અને તેથી અવયવ ના જ્ઞાન રૂપ નય પણ અનંત સુધી થઈ શકે છે. ખ્યાલ આવ્યો કે નહીં? વસ્તુમાં અનંત ધર્મ છે એટલે એના અનંત અવયવો. જો હવે અવયવો એટલે શું? અવયવો એટલે શું? કમ્પોનન્ટ. કમ્પોનન્ટ આખી વસ્તુ છે. એ આખી વસ્તુમાં જેવી રીતના જો કોઈ પણ પદાર્થની સીમા બાંધવી હોય, એની લિમિટ બાંધવી હોય, તો એની સીમા શું છે? કે એનું દ્રવ્ય, એના અનંત ગુણો અને એની ભૂતકાળથી ભવિષ્યકાળની અનંત અનંત પર્યાય. બરાબર, આખી દ્રવ્યની સીમા થઈ છે. આની બહાર દ્રવ્યની સત્તા કોઈ છે જ નહીં. બરાબર છે કે નહીં? હવે જો પદાર્થને આખો દ્રવ્ય ગુણ પર્યાયાત્મક એક સાથે જાણી લીધો તો એને તો પ્રમાણ જ્ઞાન કહેવાય છે. પણ હવે એની બદલે એનો એક ગુણ જાણીએ, બીજો ગુણ જાણીએ, ત્રીજો ગુણ જાણીએ, ચોથો જાણીએ, એની પર્યાયને જાણીએ, એક ગુણની પર્યાયને જાણીએ, બીજા ગુણની પર્યાયને જાણીએ, આમ એક એક વસ્તુનું જ્ઞાન કરવા બેસીએ તો તેને નય જ્ઞાન કહેવામાં આવે છે. હવે પદાર્થમાં અનંત ધર્મો છે, અનંત ગુણો છે અને એની અનંત અનંત પર્યાયો છે. હવે એક સમયે એકનું જ્ઞાન કરતા એક નય ઉભો થયો, બીજાનું જ્ઞાન કરતા બીજો નય ઉભો થયો, ત્રીજાનું જ્ઞાન કરતા ત્રીજો ઉભો થયો. જેવી રીતના સાકરનું મીઠાશથી જાણ્યું, એના કલરથી જાણ્યું, એના વેટથી જાણ્યું, એને ડિઝોલ્વ થતા કેટલો ટાઈમ લાગે છે એનાથી જાણ્યું. ખ્યાલ આવે ને કેટલી સ્ટીકી છે કે સ્મૂધ છે એનાથી જાણ્યું. આમ એક એક ધર્મને મુખ્ય કરીને જાણતા સાકરમાં અનંત ધર્મ છે, એના નય પણ અનંત ઉભા થઈ જાય છે. પણ જો પ્રમાણ અનંત નથી. પ્રમાણ કેવું છે? પ્રમાણ એટલે શું? કે વસ્તુના બધા જ ધર્મને એક સાથે જાણી લેવું, તેને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. તો અનંત ધર્મ હોય, પાંચ હોય, દસ હોય, ગમે તેટલા હોય, પણ બધાને એક સાથે જાણી લીધું, એવા જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવાતું હોવાથી પ્રમાણ એક જ હોય છે. ખ્યાલ આવ્યો ને? પ્રમાણ જ્ઞાન એક જ છે, પણ એના એક એક અંશથી જાણનારું નય અનંત નયો હોય શકે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો હવે છેલ્લી પરિભાષા છે આપણે વાંચી લઈએ. શ્રુત પ્રમાણના વિકલ્પ ભેદ કે અંશને નય કહેવામાં આવે છે. શ્રુત જ્ઞાનમાં જ નય રૂપ અંશ પડે છે. જે નય છે તે પ્રમાણ સાપેક્ષ રૂપ. જો આમાં ઘણું બધું છે, આપણે પહેલા વાંચી લઈએ પછી એનું મીનિંગ કરીએ. જો મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન કે મન પર્યાય જ્ઞાનમાં નયના ભેદ પડતા નથી. શ્રુત જ્ઞાનમાં જ નયના ભેદ પડે છે. અને શ્રુત જ્ઞાનમાં પણ નય એક અંશ છે. અને અંશ કેવો છે? કે પ્રમાણ સાપેક્ષ રૂપ છે. જો આમાં ટેકનિકલ ભાષા ઘણી છે પણ મીનિંગ બહુ સિમ્પલ છે. જો વિચાર કરીએ, જ્ઞાનની પાંચ પર્યાય બરાબર, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન, કેવળ જ્ઞાન. હવે કેવળ જ્ઞાનમાં તો લોકાલોક, ત્રણ લોક, ત્રણ કાળ અને એની બધી જ પર્યાયો એક સાથે એના અવિભાગ પ્રતિચ્છેદ સહિત સ્પષ્ટ પ્રત્યક્ષ હાજરા હજુર દેખાય છે. જ્યાં આટલું બધું સ્પષ્ટ દેખાય તો ત્યાં નય જ્ઞાનની ક્યાં જરૂરત પડે? ચાલ, નય એટલે શું? કે કોઈ એક પડખાથી જાણવું, બીજા પડખાથી ત્યારે ગૌણ કરી દેવું. અરે પણ કેવળ જ્ઞાનમાં તો બધા જ પડખા એક સાથે બધું જ જણાઈ જાય છે, એટલે કેવળ જ્ઞાનમાં તો નય હોતા જ. બરાબર, હવે આવો મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન ને મનપર્યાય જ્ઞાન. આ મતિ, અવધિ ને મનપર્યાય જ્ઞાન કેવા છે? કેવા છે? કે કાં તો ઇન્દ્રિય અને મનના નિમિત્તથી મતિ જ્ઞાનમાં, અથવા અવધિ જ્ઞાન ને મનપર્યાય જ્ઞાનમાં આત્માથી ડાયરેક્ટ. કોઈ પદાર્થને જે જાણનારું જ્ઞાન એને મતિ, અવધિ કે મનપર્યાય જ્ઞાન કહેવાય. શ્રુત જ્ઞાન કેવા કોને કહેવાય છે? કે જે મતિ જ્ઞાન દ્વારા જાણ્યું એનાથી વિશેષ જ્ઞાનને અથવા એનાથી કોઈ થનારા અન્ય પદાર્થના જ્ઞાનને શ્રુત જ્ઞાન કહેવાય. જો મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન ને મનપર્યાય જ્ઞાન એ ત્રણ ફર્સ્ટ લેવલ ઓફ જ્ઞાન છે, ફર્સ્ટ લેયર. અને શ્રુત જ્ઞાન કેવું છે? કે આ જે મતિ આદિથી જાણ્યું એનાથી વિશેષ જાણનારું જ્ઞાન તેને શ્રુત જ્ઞાન કહેવાય છે. અને જ્યાં કોઈ પદાર્થ ને એનાલાઇઝ કરીને એના એક એક પડખા નું જ્ઞાન થવું, એ એનાલિસિસ ફક્ત શ્રુત જ્ઞાન માં જ થઈ શકે છે. માટે આ નય જ્ઞાન ફક્ત શ્રુત જ્ઞાન માં જ થાય છે, મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યાય જ્ઞાન માં નથી થતા. જો અહિયાં રેફરન્સ પણ આપ્યું છે, મોક્ષ શાસ્ત્ર અધ્યાય 1 સૂત્ર 6, એ આપણે નેક્સ્ટ ટાઈમ શાસ્ત્ર લઈ આવશું ને એમાંથી જરા વધારે વિશેષતાથી જોઈશું. તેના ટાઈમ ઓછો છે, ફક્ત આપણે 2 મિનિટમાં આ પરિભાષા જોઈ લઈએ, પછી આગળ નેક્સ્ટ ટાઈમ જોઈશું. શું કે છે? શ્રુત પ્રમાણ ના વિકલ્પ, ભેદ અને અંશ ને નય કહેવામાં આવે છે. શ્રુત જ્ઞાન જે છે, શ્રુત જ્ઞાન માં આખા પદાર્થ નું જ્ઞાન પણ થાય છે, જેને પ્રમાણ જ્ઞાન કહેવાય છે, અથવા એના એક અંશ નું જ્ઞાન પણ થાય છે, જેને નય જ્ઞાન કહેવાય. બરાબર? તો શ્રુત જ્ઞાન ના એક ભેદ નું જ્ઞાન તેને નય જ્ઞાન કહેવાય છે. હવે શ્રુત જ્ઞાન માં નય રૂપ અંશ પડે છે, તે નય પ્રમાણ સાપેક્ષ છે. આનો શું મતલબ? પ્રમાણ સાપેક્ષ. શ્રુત જ્ઞાન માં આખા જ પદાર્થ નું જ્ઞાન થાય એને પ્રમાણ જ્ઞાન કીધું, અને એના એક ભેદ નું જ્ઞાન થાય તેને નય જ્ઞાન કીધું. તો જે નય જ્ઞાન છે, એ નય જ્ઞાન આખા પદાર્થ ના જ્ઞાન ને ઇગ્નોર કરતું જ્ઞાન નથી, એને એસ્ટાબ્લિશ કરીને પછી એક વસ્તુ પર ફોકસ કરનારું વિશેષ જ્ઞાન છે. જો એક એક્ઝામ્પલ થી જોઈએ અને આપણે ફિનિશ કરીએ. જેવી રીતના સાકર નામક પદાર્થ છે, તો સાકરમાં અનેક ધર્મ છે. અનેક ધર્મમાંથી સ્વીટનેસ પર ફોકસ કરતો નહીં, એ બાકીના બધા ધર્મ છે જ નહીં એમ કરીને ઉડાવી નથી દેતો. પણ જ્યાં સ્વીટનેસ પર ફોકસ કરવામાં આવે છે, ત્યાં એની કલર પણ છે, એનું સ્ટીકીનેસ પણ છે, એ બધું જ છે એવું જ્ઞાનમાં એસ્ટાબ્લિશ થઈને પછી સાકર પર ફોકસ કરવામાં આવે છે. માટે નય જ્ઞાનને પ્રમાણ સાપેક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. જો આપણે આ નયની પરિભાષા જોઈ અને નયને અને પ્રમાણને થોડુંક આપણે કમ્પેર કર્યું, હજી આમાં ઘણો માલ ભરેલો છે, એનું વિશેષ આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરશું. અને પછી નયના જે ભેદ પ્રભેદ છે એની આપણે આ ક્વેશ્ચન નંબર 54 થી લઈને આગળ ના ક્લાસમાં ચર્ચા કરશું. ચાલ જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી ભારતી, તોહી જપો દિન રહેમ, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન તે સૂજે લો કાલો, તો વાણી મસ્તક નમો સદા દે તું દો. બોલો જીનવાણી માત નો જય હો. હવે હમણાં અહીંયા સોલ સાયન્સ ના ક્લાસ શરૂ થશે. જય જીનેન્દ્ર બધાને.